શ્રી પ્રવચનસાર ગાથા 96 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 54.
આમ હોવાથી અને આમ હોવાથી યુક્ત પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. કાળ અપેક્ષાએ અનાદિ અનંત એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. અમુક કાળ માટે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પછી અમુક કાળ માટે પરતંત્ર અસ્તિત્વ ધરાવે છે એમ નથી. અનાદિ અનંત ત્રણેય કાળ સર્વકાળને માટે પદાર્થ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ત્રીજું તેમજ અહેતુ એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાને લીધે, અહેતુ એટલે જેનું કોઈ કારણ નથી, અકારણપણે પદાર્થને પરિણમવા માટે બીજા કોઈનું કારણ નથી, અહેતુ એકરૂપ વૃત્તિએ સદાય પ્રવર્તતું હોવાથી, અકારણિક એકરૂપ પ્રણતિએ સદાય પરિણમતું હોવાથી, અસ્તિત્વ ભાવ ધર્મથી જુદા લક્ષણ વાળું છે. પદાર્થની જે અસ્તિત્વ શક્તિ છે, અસ્તિત્વ સ્વભાવ છે, એ અનાદિ અનંત, એમાં વિકૃતિ આવતી નથી. એ સ્વભાવ દશાએ પ્રવર્તે છે. દ્રવ્યનો પ્રત્યેક દ્રવ્યનો અસ્તિત્વ સ્વભાવ અનાદિ અનંત એકરૂપ શુદ્ધ વિકૃતિ આવ્યા વિના વિભાવ ધર્મનો અર્થ એ છે. વિભાવ ધર્મથી જુદા લક્ષણ વાળું, વિભાવ ધર્મે પરિણમા વિના સ્વભાવ ધર્મે ત્રણેય કાળ પ્રવૃત્તિ છે, પરિણમી છે, એમાં ક્યાં વિકાર આવતો નથી. અસ્તિત્વ સ્વભાવ શુદ્ધ છે એમ કે છે. દ્રવ્ય ગુણે ને દરિયાએ પદાર્થને ઓળખાણ કરાવે છે. ત્રણ વાત લીધી. અન્ય સાધન નિરપેક્ષ હોવાથી અનાદિ અનંતપણે અન્ય સાધનથી નિરપેક્ષ હોવાથી ત્રીજું, અને ત્રીજું કારણ વિના વિભાવ ધર્મથી વિલક્ષણ પ્રવર્તન હોવાથી, કારણ વિના સદાય પ્રવર્તન હોવાથી, અકારણપણે એકરૂપપણે વર્તતું હોવાથી વિભાવ ધર્મથી વિલક્ષણ હોવાથી. બીજામાં તો કારણમાં કારણ લીધું છે, બીજું કારણ એ લીધું કે વિલક્ષણપણે હોવાથી સદાય ત્રણ સાધે પ્રયત્ન હોવાથી ભાવ ને ભાવવાનપણાને લીધે, ભાવ છે તે અસ્તિત્વ સ્વભાવ છે, અસ્તિત્વ તે દ્રવ્યનો ભાવ છે, અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે, અને દ્રવ્ય તે ભાવવાન છે, ભાવવાળું એવા સ્વભાવવાળું છે અને ભાવવાન કહેવામાં આવ્યું છે. ભાવ અને ભાવવાનપણાને લીધે એમ અતત ભાવને લીધે અનેકપણું હોવા છતાં એમાં બે પણું દેખાય છે, એક સ્વભાવ છે અને એક સ્વભાવવાન દ્રવ્ય છે. એમ અનેકપણું હોવા છતાં પ્રદેશ ભેદ નહીં હોવાને લીધે, નહીં હોવાને કારણે બંને એક જ પદાર્થના ક્ષેત્રમાં હોવાને કારણે દ્રવ્યની સાથે એકપણું ધરતો અસ્તિત્વ છે તે દ્રવ્યની સાથે એકપણું ધરતો, દ્રવ્યનો સ્વભાવ જ કેમ ન હોવાનો, કે દ્રવ્યનો સ્વભાવ હોવામાં શંકાનો અવકાશ છે, શંકાની એમાં કોઈ ગુંજાશ નથી. કેમ કે દ્રવ્યનો સ્વભાવ કેમ ન હોઈ શકે, જો આમ હોય તો એ દ્રવ્યનો સ્વભાવ કેમ ન હોઈ શકે. દ્રવ્યનો સ્વભાવ હોવાની શંકા ઉઠાવી શકાય એવું એમાં નથી. આમ કોઈને પેલા અસ્તિત્વ થાય છે, પછી અસ્તિત્વ ઉત્પાદ ભાઈ ધ્રુવ સ્વરૂપ છે એમ થાપશે. હવે પાયાની વાત એ છે કે જો કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ સ્વતંત્ર હોય અને એ વસ્તુનું અસ્તિત્વનું સ્વરૂપ ઉત્પાદ ભાઈ ધ્રુવાત્મક હોય તો પછી બે પદાર્થની ભિન્નતા અનિવાર્ય રહે. બે પદાર્થની ભિન્નતા અનિવાર્ય શકાતી નથી. આ મૂળ પાયાની વાત છે. જયારે દેશનાચાર્ય શુદ્ધાત્મા નો દ્રષ્ટાંત લીધો છે. હું છું શુદ્ધાત્મા એટલે હું છું. મારું જો અસ્તિત્વ એટલે સત્વા પણ મારી રહ્યાથી અનાદી અનંત અકારણ ગણે અન્ય અન્ય પદાર્થથી નિરપેક્ષ એટલે અન્ય પદાર્થથી સ્વતંત્ર કોઈના આધાર વિના હું કાયમ શકતો હોઉં એવો જો મારો સ્વભાવ હોય, એ અસ્તિત્વ સ્વભાવમાં ઉત્પાદી પૂર્વાત્મક પણ હોય એટલે પરિણામનું તત્વોને પરિણામનું તત્વોને બદલવું તત્વોને બદલવું એ તો અસ્તિત્વ સ્વભાવમાં કોઈ સાધન વિના હોય તો પછી કોઈ પદાર્થની સાથે અભિન્નતા ભેદતા આધારાધેય પણ એ પ્રશ્ન રહેતો. એવી સ્વતંત્રતાનો મંત્ર છે કે આ એને પોતાના અસ્તિત્વની સ્વતંત્રતા ઉત્પાદિત રૂપને એક વાર જો બેસે તો એને જગતમાં કોઈની દીનતા લાચારી ઓશિયાળાપણું એને ક્યાંય આવે. એ તો દીન થાય છે ને. શરીર સારું રહીએ તે સુધી તો સારું. વૃદ્ધાવસ્થામાં માનવી વધારે આવે અનુભવ ગોચર થાય છે ને. શરીર છે સુધી સારું રહીએ તો સારું. ત્યાંથી માંડીને શરીરની અનુકૂળતા આપનારાઓ છે સુધી સાથે રહેતો સારું. એ વેલા આવ્યા જાય ને આપણે વેચના રહી જાય તો પછી ઉપરથી ત્યાંથી માંડીને પછી મને મહિલા નથી પણ અમારી પાછળ આપણે જૂથ છે. ભાઈ કોઈ લાચારી તારે કરવાની જરૂર છે એવી વાત છે. સાથે હોય તો બીજી આધાર બુદ્ધિ નો વિકલ્પ આત્મજ્ઞાનમાં ઉત્પન્ન થતો. આત્મજ્ઞાન એટલે આમ પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનું જ્ઞાન છે. એમાં કોઈનો આધાર લેવાની એમાં અપેક્ષા આવતી ભાવમાં અપેક્ષા જ આવતી નથી. નિરપેક્ષ તત્વના આધારે એની અપેક્ષા અપેક્ષા ઉત્પન્ન થતી. ક્યાં લઈ જવું છે મૂળ પણ આ તો ક્રિયાનો યોગ છે ને. ક્રિયાનો યોગ પરમ ગંભીર દ્રવ્યાનું યોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. પરમ ધ્યાનમાં બીજું ધ્યાન આત્મા પરિપૂર્ણ સ્થિર થઈ જાય એનું કારણ આ દ્રવ્યાનું એવું વિશે જુદો પડે.
તો ખબર છે એમ કરીને કાઢી ક્યાં શું નહીં એમ ઘણી વખત સાંભળવા મને અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે એને અહીંયા સ્થિત કર્યું. તે સ્વભાવ કેમ ન હોય? એ સ્વભાવ એટલા માટે છે કે એને અન્ય સાધનની જરૂર હતી. અનાદિ અનંત છે, કોઈ કારણ વિના એ વિવેક રૂપ વિધા વિભાવ ધર્મ વિના વિભાવ પૂર્ણિમા વિના વિભાવ રૂપ થયા વિના સ્વભાવ રૂપ જ રહેતું થકું. પોતાના ભાવવાન એવા દ્રવ્ય સાથે એ જ પ્રદેશે, એ ભાવવાન દ્રવ્યનો પ્રદેશ તો અહીં પર્યાય છે, એ જ પ્રદેશે એ સદાય હોવાથી એકતા ધારણ કરતો હોવાથી એ દ્રવ્યનો સ્વભાવ ન હોય એ પ્રશ્ન જ રહેતો. પ્રશ્ન ઉઠાવ્યો છે એનો અર્થ એ છે કે દ્રવ્યનો સ્વભાવ ન હોય એ પ્રશ્ન જ રહેતો નથી. પોતાના સ્વતંત્ર અસ્તિત્વને જોનાર જીવ પરથી વિચલિત ઉપયોગ એટલા માટે થાય છે, પરથી વિચલિત થઈને પરમાં જવાનો એને ઉપયોગને કારણ એ છે કે પરનો એટલો આધાર લે છે. પરનો આધાર લે છે ત્યારે લે છે કે સ્વભાવથી વિચલિત થાય છે ત્યારે. આ સિદ્ધ એનો હિસાબ છે. આમાં બીજી કાંઈ ગડબડ ચાલે હું નથી. બહુ જોર થાય અસ્તિત્વ દ્રવ્યનો સ્વભાવ છે એમ કહીને આપી એ અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ દ્રવગુણ પર્યાયને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતો નથી. કોઈ એમ કે કોઈ એક પર્યાયમાં દ્રવ્યનું અસ્તિત્વ સમાપ્ત થાય છે તો એટલું દ્રવ્યનું અસ્તિત્વ નથી, કેમ કે પર્યાય ક્ષણવર્તી છે, એક સમયવર્તી છે. અસ્તિત્વ એક સમયવર્તી થઈ જશે પણ અસ્તિત્વ તો અનાદિ છે. કોઈ એક ગુણમાં પણ પદાર્થનું અસ્તિત્વ સમાપ્ત થઈ જતું તો એક ગુણ તે આખો દ્રવ્ય છે એમ પણ છે. દ્રવ ગુણ અને પર્યાયને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, ત્રણ ભેદ પડ્યા ને. દ્રવ ગુણને ભિન્ન ભિન્ન દ્રવ્યોનો વિશે તેમ છતાં ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે. પોતાનું અસ્તિત્વ પોતામાં સમાપ્ત પણ પામે છે, એથી આગળ જઈને બીજામાં પણ પોતાનું અસ્તિત્વ કોઈ રાખે એવું બનતો. આમ કહીને વિજ્ઞાન કરવાનું જો પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ પોતામાં સમાપ્ત થાય છે તો પછી કોઈ દ્રવ્યનું અસ્તિત્વ કોઈ દ્રવ્યમાં દ્રવથી ગુણથી પર્યાયથી નહીં હોવાથી એને કોઈની સાથે કાંઈ સંબંધ રહેતો નથી. શરીર સાથે અત્યારે તો સંબંધ છે કે નહીં, શરીરમાં આત્મા રહ્યો છે કે નહીં, કે આ આત્મા શરીરમાં અત્યારે પણ નથી. અત્યારે પણ આ આત્મા શરીરના કોઈ રજકણમાં, શરીરમાં નથી ને શરીરના કોઈ રજકણમાં પણ જળનું અસ્તિત્વ જળમાં સમાપ્ત થાય છે, ચેતનનું અસ્તિત્વ ચેતનમાં સમાપ્ત થાય છે. જળની અસર ચેતન ઉપર આવે એ એના અસ્તિત્વ સ્વભાવની વિરુદ્ધ છે. અસ્તિત્વ સ્વભાવમાં અથવા વસ્તુના સ્વભાવમાં, પ્રત્યેક દ્રવ્યના સ્વભાવમાં એ વાત અસંભવિત છે, બની શકે એવું. અનુભવ ગોચર કરવા જેવી ચીજ છે. એમ કહેવાય કે શરીર છે એ ભિન્ન છે, શરીરનું અસ્તિત્વ ભિન્ન છે અને આત્માનું અસ્તિત્વ ભિન્ન છે, તો શરીરની અસર આત્મા ઉપર કે આત્માની અસર શરીર ઉપર કાંઈ આવે એ વસ્તુના અસ્તિત્વ સ્વભાવથી બહારની વાત છે, વસ્તુના સ્વભાવથી બહાર છે. માણસ એમ કે દુઃખી હોય ત્યારે દુબળો પડી જાય અને સુખી થાય ત્યારે શરીર પુષ્ટ થઈ જાય, એવો કોઈ નિયમ લાગુ પડતો. આમ કે છે ને આ ભાઈ મોડા પડી ગયા છે, તો કે હા મોડા પડી ગયા છે, કેમ કે અત્યારે એમના પૈસા ઘસાઈ ગયા છે, પૈસાથી ઘસાઈ ગયા તો શરીરે ઘસાઈ ગયા, શરીરે ઘસાઈ ગયા તો આત્મા એ ઘસાઈ ગયા. એમ ખરેખર છે નિર્ધન માણસો પણ ઘણા તંદુરસ્ત જોવામાં બહુ ભાગ તો આ તો અનુભવ કરવા જેવી ચીજ છે. દાખલા પૂરી ના આવે એટલે કોઈની સામે નજર રાખવી એમ નથી, પોતાની નજર પોતાની સામે નજર રાખવા માટે કોઈ દ્રષ્ટાંત હોય છે. એ ફક્ત એ પોતામાં કેવી રીતે લાગુ પડે છે એટલા પૂરતી એની મર્યાદા, એથી વધારે એની મર્યાદા. સ્વભાવ વિકારી થતો નથી. અસ્તિત્વ ગુણ એટલે દ્રવ્યનો સ્વભાવ, અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. આમ પહેલી વાત લીધી છે, અસ્તિત્વ હી કી દ્રવ્યસ્વ સ્વભાવ સૂત્ર લીધું છે આપણે. અસ્તિત્વ એટલે શું કે ઉત્પાદ લઈને અસ્તિત્વ ઉત્પાદય દ્રવ્યાત્મક છે અથવા દ્રવ્યગુણ પર્યાયાત્મક છે, એમાં ક્યાંય એકમાં અસ્તિત્વ પૂરું થતું નથી. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ સમાપ્ત થાય છે પણ એના કોઈ ભેદમાં અસ્તિત્વ પૂરું થતું નથી. જો આમ છે તો આ જીવ જગતના તમામ બીજા જીવને અજીવથી તદ્દન ભિન્નતા ધરાવે છે, તદ્દન ભિન્ન છે એ વાત આપોઆપથી થાય, એને પછી નિવારી શકાય નો એમ ખરેખર એમાં નીકળ્યા છે. અહીંયા એ કામ નથી, અહીંયા તો એમ કે છે કે તું તારા નિરપેક્ષ અસ્તિત્વને એટલે દ્રવ્યગુણ પર્યાયને પરથી નિરપેક્ષ જો તો તારો ચારિત્ર પણ વિકારી થશે. આ તો વિકારી થાય ને આ વિકારી રહી એનું એ કામ કામ દેશે. તે અસ્તિત્વ જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિશે પ્રતિમા પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે, એક ભિન્ન ભિન્ન રહેતા એવા પ્રત્યેક દ્રવ્યોમાં એ પ્રત્યેક દ્રવ્યનું અસ્તિત્વ સમાપ્ત થાય છે, તેમ પોતાના પોતાની અંદરમાં રહેલા દ્રવગુણ પર્યાય વિશે પ્રત્યેકમાં સમાપ્તિ એમાં એ સમાપ્ત થતું નથી, એ ગુણમાં એ સમાપ્ત ન થવું કે કોઈ પર્યાયમાં એ સમાપ્ત થતો નથી. કારણ કે એમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી, અર્થાત દ્રવ ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતા હોવાથી અને નિરપેક્ષપણે તે સિદ્ધ નહીં થતા હોવાથી, એમ છે એક ન હોય તો બીજા બે પણ સિદ્ધ નહીં થતા હોવાથી તેમનું અસ્તિત્વ એક જ છે. સુવર્ણની જેમ સોનાના દ્રષ્ટાંતે એક જ અસ્તિત્વમાં રહેલા ત્રણ ભેદ છે, એ અસ્તિત્વના ત્રણ ભેદ છે. એ સુતારી શક્તિ જ્યાં લીધી છે સમીચારમાં, ત્યાં પણ ઉત્પાદ વ્યય દ્રવમય અસ્તિત્વ શક્તિ ત્રણ ભંગ લીધા છે સાથે, એક શક્તિ એક છે ને એવા ત્રણ ભંગ સાથે લીધા છે. દ્રવ્યના સ્વભાવ ભૂત એ શબ્દ અહીંયા રાખ્યો છે. અસ્તિત્વ કિલ દ્રવ્ય સ્વભાવ અહીંયા રખ્યું છે, અહીંયા એમ કહીએ 19માં કે દ્રવ્ય સ્વભાવ ભૂત, દ્રવ્યના સ્વભાવ ભૂત અનુભવમાં વિશે છે ને, આત્મ બદલાવ છે પણ ભાવ અને શબ્દ એના એ છે. દ્રવ્યના સ્વભાવ ભૂત કિલ અસ્તિત્વ શક્તિની વાત કરવી છે ત્યાં, દ્રવ્યના સ્વભાવ ભૂત આમ તો પરિણામ શક્તિ દીધી, અસ્તિત્વ માત્ર મળી પરિણામ શક્તિ, અસ્તિત્વ માત્ર છે. દ્રવ્યના સ્વભાવ ભૂત દ્રવ્યો વ્યય અને ઉત્પાદથી આલિંગિત એકમાં એક અસ્તિત્વમાં ઉત્પાદ વિને ધ્રુવ અંદર આવી જાય છે. સદ્રશ અને વિદ્રશ જેનું સ્વરૂપ છે, સદર્શ એટલે ધ્રુવપણો અને વિદ્રશ એટલે ઉત્પાદ્યપણો, એવું જેનું રૂપ છે, એવા એક અસ્તિત્વ માત્ર પરિણામ શક્તિ પરિણામે ભાવે છે ને. શિકાર અસ્તિત્વ એક રૂપ છે એટલે અસ્તિત્વમયી, અસ્તિત્વ માત્રમયી પરિણામ પરિણામ શક્તિ એમ કરીને આપી દે. પરિણામ શક્તિને અસ્તિત્વમાં અસ્તિત્વમય લીધું છે અને એ અસ્તિત્વને ઉત્પાદ વિદ્રુવથી આલિંગિત લીધું છે. આ દીદી શક્તિ લીધી તેમને સિદ્ધિ પરસ્પર થતી હોવાથી તેમનું અસ્તિત્વ એક જ છે, એટલે કે દ્રવ ગુણ અને પર્યાયની સિદ્ધિ એકબીજાને અપેક્ષિત છે. એક હોય ને બીજા બે ન જ્ઞાનમાં આવે એમ કરી શકતો નથી. આમાંથી શું નીકળે છે? કોઈ એમ કે છે ભાઈ જો જ્ઞાન સ્વભાવ છે આત્મા, એક દ્રષ્ટાંત જોઈએ. જો આત્મા જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવમાં જ્ઞાન તો પ્રગટ છે, જ્ઞાન સ્વભાવ કહેતા જ્ઞાન તો પ્રગટ છે, પણ અમને તો પર્યાય જણાય છે, અમારે તો દ્રવ સ્વભાવ જાણવો છે. કે છે કે પર્યાયનું જ્ઞાન દ્રવગુણના જ્ઞાન વિના ક્યાંય થઈ શકતો? એકની સિદ્ધિ બીજા બેની સિદ્ધિ સિવાય વિના થતી. પર્યાય તો દ્રવગુણ સાપેક્ષ છે, પર્યાય એમ કહી અને એ પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન સાથે ન થાય તો એને પર્યાયનું પર્યાય રૂપે જ્ઞાન શું છે એ વાત કોઈ રીતે અમને જ્ઞાનની પર્યાયનું જ્ઞાન થાય છે એમ કે જ્ઞાન જણાય છે એટલે કે જ્ઞાનની પર્યાયનું જ્ઞાન થાય છે પણ અમને જ્ઞાન સ્વભાવ ને જ્ઞાન દ્રવ્ય નાયક આત્મા એની ખબર પડતી નથી એમ જો કે એને જ્ઞાનની પર્યાય શું એની પણ એને ખબર એમ કે અમે હીરાને ન ઓળખી શકીએ કાચા હીરાને ન ઓળખી શકીએ પણ કાચના કટકાનો ખૂટો હીરો હોય તો ઓળખી શકીએ એમ બધો નથી એ ખોટો હીરો ને સાચો હીરો બંનેનું જ્ઞાન એક સાથે જ થાય છે એક બે સાપેક્ષ છે કે નહીં એક વસ્તુને જાણ્યા વિના પછી જૂની આ બીજી વસ્તુ છે એવું જ્ઞાન કઈ રીતે થાય તો કોઈ રીતે એટલે એમ કહી શકે તેમની સિદ્ધિ પરસ્પર એટલે કે એક નો હોય તો બીજા બે પણ સિદ્ધ નહીં થતા હોવાથી તેમનું અસ્તિત્વ એક જ છે દ્રવ્યગુણ અને પર્યાયનું એક અભેદ અખંડ અસ્તિત્વ છે એક અસ્તિત્વમાં એ ત્રણે રહેલા સુવર્ણની જેમ સોનાના દૃષ્ટાંતે સોનાનો દ્રષ્ટાંત વિસ્તાર છે બહુ પદ્ધતિ કરવા જોઈએ જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળે કે ભાવે ચાર જગ્યા કોઈ પણ પદાર્થનું પરિજ્ઞાન કરવું હોય તો એ ચાર પ્રકારે થઈ શકે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ દ્રવક્ષેત્ર કાળ ભાવના ચારેય પ્રથા ચોખ્ખા થયા વિના તે પદાર્થનું જ્ઞાન થઈ શકતું જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળે કે ભાવે સુવર્ણથી જીવો પૃથક જોવામાં આવતા નથી સુવર્ણથી જીવો પૃથક જોવામાં આવતા નથી કરતાકરણ અધિકરણ રૂપે પીડા સાથી ગુણોના અને સંગળાદી પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ થાય છે એવા પીડા સાદી ગુણો અને સંગળાદી પર્યાયો વડે જે સુવર્ણનું અસ્તિત્વ છે તે સુવર્ણનો સ્વભાવ છે આ દ્રષ્ટાંત લીધો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ તેનાથી દ્રવ્ય ક્ષેત્ર કાળે અને ભાવે સોનાથી જો પ્રસક નથી પણ જો એક નીચે લીધું છે કે ગુણો અને પર્યાયો સોનાના ગુણો અને સોનાના પર્યાયો દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવથી સુવર્ણની સાથે રહેલા સુવર્ણથી જુદા કેમ કે પીરાસાદી ગુણો તે સોનાના જ ગુણો છે કુંડળાદી પર્યાયો તે સોનાની જ પર્યાયો છે જે સોનાના ક્ષેત્રમાં રહેલા એ સોનું ગજરે છે અને એ સોનાના ક્ષેત્રમાં રહેલા એ જેમ તેનાથી જુદા નથી અને કરતા કરણ અને અધિકરણ રૂપે કરતા એટલે કરનાર કરણ એટલે સાધન અને અધિકરણ એટલે આધાર ત્રણ એના કારક લીધા છે કરતા કરણ એટલે સાધન અને અધિકરણ એટલે આધાર કરતા કરણ અને અધિકરણ રૂપે પીડાસાદી ગુણના અને કુંડળાદી પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમની નિષ્પત્તિ એટલે પ્રાપ્તિ થાય થાય છે. પીળાશાદી ગુણ અને સુંદર વગેરે પર્યાય તેના સ્વરૂપને ધારણ કરીને જે પ્રવર્તન થાય છે, સુવર્ણના અસ્તિત્વની હયાતી જે રહેલી છે, એનું કર્તા સુવર્ણ છે, એનું કરણ સાધન પણ સુવર્ણ છે, અને એનો આધાર કોણ? સોનું છે. સોનાના ગુણોનો આધાર કોણ? સોની કે સોનું? તો સોનાના ગુણોનો ઘાટ છે. સોનાના ઘાટનો આધાર કોણ? કે સોનું. એનો ઘડનાર? ઘડનારના આધારે ઘાટ નહીં, પણ ઘડાનારના આધારે ઘાટ છે. બરાબર છે. સોની મરી જાય પણ સોનું મરતું. સોના આધારે ઘાટ, સોનાના આધારે એનો ઘાટ, અને એનો કરતા સોનું છે, સુવર્ણ છે. એને ધારણ કરીને પ્રવર્તતા સુવર્ણના અસ્તિત્વ વડે જેમ જેમની નિષ્પતિ થાય છે એટલે જેમનું અપજન થાય છે, એવા જે પીળાશાદી ગુણો અને સુંદરવાદી પર્યાયો તે દ્વારા જ સુવર્ણનું અસ્તિત્વ થાય. સોનાના ગુણ પર્યાયો સિવાય સુવર્ણનું અસ્તિત્વ પણ છે. સોનુ એમ કેતા એના ગુણો ને સુવર્ણ નો સવાલ છે, અસ્તિત્વ સવાલ છે. એ દ્રષ્ટાંતે પ્રત્યેક દ્રવ્ય લીધું દ્રવ્યમાં કરણ અધિકરણ રૂપે પોતાના ગુણ પર્યાયનો કરતા પોતે દ્રવ, પોતાના ગુણ પર્યાયનું સાધન પણ પોતે, અને પોતાના ગુણ પર્યાયનો આધાર પણ પોતે. એ રીતે ગુણોના અને પર્યાયોના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવના અસ્તિત્વની નિષ્પત્તિ થાય છે. આ દ્રવના અસ્તિત્વ દ્વારા જેમની નિષ્પત્તિ અથવા સિદ્ધિ થાય છે, એવા જે ગુણો અને પર્યાયો તે દ્વારા જ દ્રવનું અસ્તિત્વ છે. તે દ્રવનો આમ બીજું અસ્તિત્વ દ્વારા ગુણ પર્યાયની નિષ્પત્તિ છે, અને ગુણ પર્યાય દ્વારા અસ્તિત્વની નિષ્પત્તિ છે. કેમ કે એ દ્રવ્યનો સ્વભાવ છે અથવા એ બધું એક છે. ભેદથી કહેવાય છે તો પણ એ પ્રતિષ્ઠા તે બધું અભેદ છે. એમ કરીને એક દ્રવ્યને પોતામાં એક પણ એકત્વ સિદ્ધ કરવી છે, અને પ્રત્યેક દ્રવ્યની પોતાના એકત્વ પણ સિદ્ધ થતા પ્રત્યેક દ્રવ્યની ભાવમાં પરસ્પર અન્ય દ્રવ્યો છે અન્ય પણ સિદ્ધ જાય. કેમ કે દરેક દ્રવ્યનું જ્યાં પોતામાં એકત્વપણ છે, બીજા દ્રવ્યનું એનામાં એકત્વપણ છે, એટલે બેનું એકબીજામાં એકત્વપણ ક્યાંય આવી શકતો આમ શીખાય. અહીંયા એક સત્તાની વાત છે. સ્વરૂપ અસ્તિત્વ અસ્તિત્વની વાત છે, તે સ્વર્ગ્રહથી તારું ઘણું પણ છે, તે સ્વર્ગ્રહ તારું સ્વતંત્ર અસ્તિત્વ જગતના વિશ્વમાં અનાદિ અનંત હું ધરાવે છો, તો પછી સ્વર્ગ્રહની અપેક્ષા તમે નથી. હવે સ્વર્ગ્રહની અપેક્ષા નથી એવું તારું સ્વગ્રહ છે, સ્વવસ્તુ છે, સ્વગ્રહ છે એટલે સ્વવસ્તુ છે. પછી એમાં પરગ્રહની સામે જોઈને રાગ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પછી દેવની પર્યાયમાં પર્યાય ક્ષણિક છે, એ તો અનુભવ ગોચર છે, એટલે ક્ષણિકને પકડવાનો પ્રશ્ન જ રહેતો નથી. સ્વગ્રહમાં પણ ગુણ ભેદ અનંત છે, પણ એ ગુણ ભેદનું કાંઈ પ્રયોજન હોવાથી ગુણ ભેદમાં અટકવાનો પણ પ્રશ્ન રહેતો નથી. પછી તો એકરૂપ વ્યગ્રહ સ્વભાવ છે, એ પ્રયોજનનો વિષય હોવાથી એના આધારે પ્રયોજનની સિદ્ધિ થતી હોવાથી તેમાં જરૂર નથી કે એક જ આપોઆપ છે, એ કઈ શીખવું પડે એવું પ્રયોજનની દ્રષ્ટિ છે અથવા સ્વલક્ષ છે. મોટી વાત એવી છે કે પોતાના હિતનું જ માત્ર જેને પ્રયોજન છે અને એ રીતે જેનું સ્વલક્ષ છે એમાં નાનું જે ગ્રહની પર્યાયનો જે પ્રકાર છે એ દ્રષ્ટિકોણમાં એમાં ત્રિકાળી દ્રવ વિકૃત સ્વભાવનું અવલંબન અને ગુણભેદ અને પર્યાયભેદનું અવલંબન નહીં શીખવું પડે એવું એ તો પ્રયોજનમાં આપોઆપે વાત આવી જાય. કે છે એને પણ કહેવામાં આવે છે, પણ એક્સપ્રેસિવ તો ભેદ કલ્પનામાં છે. વસ્તુ જેમ છે તેમ યથાર્થ જ્ઞાનમાં આવે તેને મૂળ દ્રષ્ટિએ પર્યાય ભેદમાં અસ્તિત્વનું ગમતું જ નથી. બરાબર શીખવી દેવું જોઈએ વૈજ્ઞાન પર્યાયમાં ગુણ ભેદમાં જે પર્યાય ભેદમાં ન હશે એ પણ બરાબર શીખવું જોઈએ, બરાબર શીખવી દેવું જોઈએ, નહીતર ત્યાં ભૂલ થશે. અને કઈ રીતે સમજે સમજાવો શક્તિ છે ત્યારે ત્યાં પ્રસ્તુત ગુણપણો એને પ્રસ્તુત શરીરાદીથી પણ એને ગુણપણો અનુભવાય છે, ત્યાં એને પોતાના સ્વભાવનું જ અવલંબન કરે છે. ગુણ પર્યાયના ભેદમાં અટકવું કીધો અટકવાનો રેગ છે તો એવું ઉદુ થવાની બીજી દવા પણ દેવામાં આવે છે. આ તો સહજ તો આમ છે. ગુણોના અને પર્યાયના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા દ્રવ્યના અસ્તિત્વ વડે ગુણ પર્યાયના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તન જે દ્રવ્યનું અસ્તિત્વ એ અસ્તિત્વ દ્વારા જેમની એટલે ગુણ પર્યાયની નિષ્પતિ થાય છે એવા જે ગુણો એ દરેક દ્રવ્યનું અસ્તિત્વ ગુણ અને અસ્તિત્વ વડે ગુણ પર્યાયની સ્થિતિ થાય છે અને ગુણ પર્યાય વડે દ્રવ્યનું અસ્તિત્વ રેસિપ્રો કરે છે. અને તે સમય છે અને તે જરા ભાષાશાસ્ત્રી કરી ભાષા છે એટલે કાઉન્સમાં સાદી ભાષામાં એને અર્થ કરવામાં આવે છે. દ્રષ્ટાંતને સિદ્ધાંત એને કાઉન્સમાં સમજાય. દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે સુવર્ણથી જુદાને જોવામાં આવતા આદિત એના ગુણો અને સુંદર આદિત એના પર્યાયનો ક્ષેત્રે કાળે કે ભાવે સુવર્ણથી જુદાને જોવામાં આવતા ગુણો અને પર્યાયનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે, બીજાનું અસ્તિત્વ નથી. કારણ કે પીરાશાદિકના અને કુંડળાદિકના સ્વરૂપને સુવર્ણ જ ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી જ પીરાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ એટલે સિદ્ધિ થાય. સુવર્ણ ન હોય તો પીરાશાદિક અને કુંડળાદિક પણ ન હોય. સોનાનું અસ્તિત્વ છે તો સોનાના ગુણો છે અને સોનાનો ઘાટ છે, પણ મૂળમાં સોનું ન હોય તો સોનાના ગુણ કે સોનાનો ઘાટ હોવાનો પ્રશ્ન રહેતો. સોનાના બદલે કોઈ ભળતી ધાતુ બતાવવામાં આવે તો એમાં કંઈ સોનાના ગુણ નથી. જો ગુણ સોનાનો નથી તો પછી ગમે તે ઘાટ સુંદર થયો હોય તો એ સોનાનો નથી. ફરીથી દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે પીરથી જુદા નહીં જોવામાં આવતા પીરાશાદિક અને કુંડળાદિકનું અસ્તિત્વ તે સુવર્ણનું જ અસ્તિત્વ છે. સોનાના ગુણોનું અસ્તિત્વ અને સોનાના ઘાટનું અસ્તિત્વ તે સોનાનું જ અસ્તિત્વ છે, સોના સિવાય બીજું કાંઈ એમાં નથી. સોનાના ગુણમાં સોનું છે અને સોનાના ઘાટમાં સોનું જ છે, બીજું કાંઈ એમાં છે અને બજારમાં લેવા જાય ત્યારે કેટલી ચોખ્ખાઈ કરે છે એમાં એક સમજણ પડે એવી વાત છે. એટલે એવી ગર્ભથુ સમજાવી વાત દ્રષ્ટાંત તરીકે લીધી છે. કેમ કે પીરાશાદિક એટલે સોનાના ગુણો અને કુંડળાદિક એટલે સોનાના ઘાટ, તેના સ્વરૂપને ગુણ અને ઘાટને સોનું જ ધારણ કરે છે. સોનું જ ધારણ કરતું હોવાથી સુવર્ણના અસ્તિત્વથી સોનાના અવ્યાપીથી તેના પીરાશાદી ગુણો અને એના ઘાટની નિષ્પત્તિ આપોઆપ થાય છે, એના અસ્તિત્વથી સ્થિત થાય છે. એની હયાતી ન હોય ને એના ગુણને એના પર્યાયો સિદ્ધ થાય. સોનાની હયાતી વિના સોનાના ગુણો અને સોનાના ઘાટની ઉત્પત્તિ થાય સિદ્ધિ થાય એ તો કોઈ રીતે બની શકે એવું. સુવર્ણ હોય તો પીરાશાદી અને કુંડળાદિક પણ ન હોય, સોનું ન હોય તો એના ગુણ પણ ન હોય ને એના ઘાટ પણ ન હોય. એ જેમ સ્પષ્ટ છે એવી રીતે દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે દ્રવ્યથી જુદા નહીં જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ એ દ્રવ્યનું જ અસ્તિત્વ છે. જે કોઈ પદાર્થ દ્રવ્યો છે જગતના છે દ્રવ્યોમાં આ એક સિદ્ધાંત બધું લાગુ પડે છે કે જે કોઈ દ્રવ્ય છે તેના ગુણો અને તેના પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું અસ્તિત્વ છે. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કારણે ભાવથી તેને જુદા જોવામાં આવતા, કારણ કે એનું કારણ આ છે કે ગુણો અને પર્યાયોના સ્વરૂપને દ્રવ્ય જ ધારણ કરે. દ્રવ્ય પોતે ગુણ પર્યાયના સ્વરૂપને ધારણ કરીને રહેલું છે એ સિવાય બીજું કાંઈ છે? દ્રવ્ય કહેતા ગુણ પર્યાયો સિવાય એમાં બીજું કાંઈ છે એવું તો કાંઈ છે? ગુણ પર્યાયના સ્વરૂપને દ્રવ્ય ધારણ કરતું હોવાથી દ્રવ્યના અસ્તિત્વથી દ્રવ્યની હયાતીથી ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય, દ્રવ્યની હયાતીમાં ગુણ પર્યાયની આપોઆપ નિષ્પત્તિ થઈ જાય છે. દ્રવ્ય ન હોય તો ગુણો અને પર્યાયો પણ ન હોય. આવું જે અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. ગુણ જો દ્રવ્ય ન હોય તો ગુણ પર્યાય અસ્તિત્વ હોવાનો સવાલ રહેતો. તેથી આવું આ પ્રકારે જે અસ્તિત્વ છે, એટલે કે દ્રવ્ય ગુણ પર્યાયાત્મક જે દ્રવ્યનું અસ્તિત્વ છે તે દ્રવ્યનો સ્વભાવ છે. અને દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્યના અસ્તિત્વનો સમાવેશ થાય છે. દ્રવ્યમાં સમાવેશ થાય કે ગુણમાં સમાવેશ થાય કે પર્યાયમાં સમાવેશ થાય, એમ પ્રત્યેકમાં સમાવેશ થતો નથી. આગળ જોઈએ, ત્યાં બહુ મહાન સિદ્ધાંત છે. આ વસ્તુના સ્વરૂપને સ્વરૂપ અસ્તિત્વનો આ પાયાનો સિદ્ધાંત છે. જો એને આ પ્રકારે અસ્તિત્વ બરાબર બેઠું એટલે અનુભવમાં આવ્યું તો બધી વાતનો નિવેડ્યો છે, અને નીચે નહીતર કોઈ રીતે પાર પડે હું અહીંથી સિદ્ધિ આમ સામેથી વિટામિને લઈએ છીએ. અથવા જેમ દ્રવ્ય ક્ષેત્રે કાળે કે ભાવે પીયાસાદી ગુણોથી અને સુંદરાદી પર્યાયોથી જે પ્રથક જોવામાં આવતું છે એવું વિદ્રે કોનું આવ્યા તો કોના દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી એના સોનાના ગુણો અને સોનાના કાળથી સોનું શું જોવામાં આવતું એથી સોનાનું અસ્તિત્વ લ્યો અને સોનાના અસ્તિત્વમાં સોનાના ગુણો ન હોય અને સોનાની પર્યાયો ન હોય અને સોનું હોય એ કોઈ રીતે બની શકે એવું નહીં. કોઈ એમ કે અમને ઘાટ વગરનું સોનું આપો, સોનાની કોઈ પણ હાલત ન હોય, અવસ્થા ન હોય, એવું સોનું અમારે જોઈએ, કેમ કે અમારે ઘાટનું કામ નથી, અમારે સોનાનું કામ છે, સોનું એને મળી શકશે? હું એમ કહેશ કે અમને પર્યાય જ્ઞાન દ્રવ્ય નથી, તો કહે છે કે પર્યાય જ્ઞાન દ્રવ્ય રહે છે ક્યાંય, વસ્તુ હોય ને એની હાલત એને ન હોય તો તને વસ્તુની ખબર નથી. આ ભૂતવાળો ન થાય એની વાત છે, સ્પષ્ટ થાય છે ને? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ગુણ પર્યાયોથી જે પ્રથક જોવામાં આવતું નથી, કરતા કરણ અને અધિકરણ રૂપે પૂર્ણના સ્વરૂપને ધારણ કરીને પ્રવર્તતા પીળાશાદી ગુણો અને કુંડળાદી પર્યાયો વડે તો જેમની નિષ્પત્તિ થાય છે. કરતા કરણ અને અધિકરણ રૂપે સ્વર્ણના સ્વરૂપને સ્વર્ણના સ્વરૂપનો કરતા સોનું, સોનાનું સાધન પણ સોનું અને સોનાનો આધાર પણ સોનું. સોનાનો આધાર સોની નહીં ને સોનાનો આધાર એરણ મૂક્યા છોડી, એના ગુણ પર્યાયનો આધાર પણ કારણ કે અસુરી કે સોનો સ્વામી એવી વાત છે. પદાર્થને દ્રવ્યગુણ પર્યાયથી નિરાલંબ નિરપેક્ષ બતાવે છે, પદાર્થ એવો છે ને એવો બતાવવામાં આવતો, બીજી રીતે છે ને આવો બતાવવો છે, એવો છે એટલે એવો બતાવવામાં આવે છે. ભગવાને પદાર્થનું સ્વરૂપ જીવ જ્ઞાનમાં આવું જેવું છે અને દિવ્ય ધ્વનિમાં આવું જાહેર કર્યું છે. પ્રસિદ્ધિ ભગવાને પદાર્થને એવું બનાવ્યો નથી, એવો જ્ઞાન માં જણાયો છે તેવો તેમણે આટલી વાત. આ સ્વરૂપ સ્થિતિને આ પ્રકારે જુએ તો એની બધી ગડબડ ક્યાંય અસમાધાન થાય એવો એક પ્રકાર રહેતો. કોઈ એમ કે અમને આ રીતે અસમાધાન થાય છે, આ સિદ્ધાંતને છોડી નથી છે. જો આ સિદ્ધાંત તારા જ્ઞાનમાં આવે અને અસમાધાન રહે એ બની શકે હું કોઈ રીતે. કર્તાકરણ અને અધિકરણ રૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને કાંઈ છે પ્રવર્તતા પ્રયાસાદી ગુણો અને સુંદરાદી પર્યાયો વડે જેની એટલે સોનાની નિષ્પતિ થાય એમ છે. સોના સોની પોતાના કર્તાકરણ અધિકરણ એટલે પોતાના કારકથી સ્વરૂપને ધારણ કરીને ગુણ પર્યાય રૂપે પ્રવર્તે છે અને એ પોતાના ગુણ પર્યાય રૂપે પ્રવર્તતા એમાં સોનાની નિષ્પત્તિ થાય, સોનાની સિદ્ધિ થાય છે. બીજી રીતે સોનાની સિદ્ધિ થઈ શકે નથી. સિદ્ધ કરવાની આચાર્ય ભગવાનની આ એક પદ્ધતિ છે. આમાં ક્યાં સિદ્ધિ કરવામાં આવતી તેમનાથી નિષ્પન્ન થતું જે અસ્તિત્વ છે તે સ્વભાવ છે. બહુ બધી જુદી છે એવા સોનાનું મૂળ સાધન ભણે તેમનાથી નિષ્પન્ન એટલે ગુણ પર્યાયથી નિષ્પન્ન થતું, ગુણ પર્યાયથી સિદ્ધ થતું જે અસ્તિત્વ છે, સોનાનું જે અસ્તિત્વ છે તે સોનાનો સ્વભાવ છે. આમ કરીને અસ્તિત્વ લીધું છે. પોતાની હૈયાતી વિના હું છું, હૈયાતી વિના અસ્તિત્વ નિષ્પન્ન થવામાં એટલે કે સિદ્ધ થવામાં એટલે કે સુવર્ણનું અસ્તિત્વ નીપજવામાં મૂળ સાધન ક્રિયાસાદી ગુણો અને સુંદરાદી પર્યાયો છે. શું કહે છે કે સોનું કસોટી ઉપર ચડાવતા સોનાના અસ્તિત્વનું જ્ઞાન નથી થતું એમ કહે છે. શું કહે છે કસોટીનો પથ્થર આવે છે ને ખાવા માટે કસોટીનો પથ્થર કહે છે એના ઉપર જેવા સિકા એરિંડીઓ આધારે નક્કી થાય છે. નક્કી કરવા માટે આટલું પક્ષવાનું છે, આ 15 વર્ષનું છે, 12 વર્ષનું છે, સોનો નક્કી કરે છે ને ભાગ જ્ઞાન માંથી કાઢી અને ચોખ્ખું સોનું આમાં કેટલું એ જોવાનું આવે છે. કોના આધારે નક્કી કરે છે? સોનાના ગુણ પર્યાયના આધારે એ નક્કી થાય છે. ત્યાં કસોટીનો પથ્થર દેખાતો ભલે કસોટી ઉપર લીસોટા કર્યા હોય તો પણ જ્ઞાનમાં સોનાના ગુણ પર્યાયના આધારે સોનું નક્કી થાય છે. કસોટીના આધારે નક્કી કેમ છો? બીજું કઈ એમાં છે? આ તો એમને સોનું જઈને કહેનારા પણ હોય છે, એના જાણનારા હોય છે. કસોટી કે સોની એનું મૂળ સાધન નથી એમ છે. કેવો શબ્દ વાગ્યો છે? મૂળ સાધન કયા? ત્રીજી વિભક્તિ દીધી. મૂળ સાધન દ્વારા સોનાને નક્કી કરવામાં આવે છે. મૂળ સાધન કયા? ત્રીજી વિભક્તિ. મૂળ સાધન દ્વારા, મૂળ સાધનથી સોનું નક્કી થાય છે. કયું મૂળ સાધન છે? કે એના ગુણ પર્યાયો છે તે સોનાને પરખવાનું એનું મૂળ સાધન છે. એમાં એક સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, આત્મ સ્વરૂપ છે, એને એના ગુણ પર્યાયોના મૂળ સાધન દ્વારા એને ઓળખી શકાય. અને એમાં પ્રણામ પ્રમાણમયની પદ્ધતિ લાગુ કરવામાં આવે છે. એની નજર આમ છે, કસોટીના પથ્થર ઉપર નીચો માર્યો છે ને એને જોવે છે સોનું. તમે આગળનો ગળા વાગ્યા હોય તો ખબર પડે, બરાબર જોવે પથ્થર હાથમાં લઈને બરાબર. આમાં જ્ઞાન ક્યાં કામ કરે છે? જે સોનું ઘૂસ્યું ને એમાં કેટલા કેટલું સોનું છે આખી એમ દેખાય કે એનું લક્ષ્ય પ્રકૃતિના કથરા ઉપર છે, પણ એનું લક્ષ્ય ખરેખર સોનામાં સોના પણ કેટલું છે પથ્થર ઉપર છે કે નહીં? બસ એટલે સોનું નક્કી થયું ભલે જ્ઞાનમાં, પણ એ સોનાના ગુણ પર્યાયથી નક્કી થયું ને કે બીજી રીતે નક્કી થયું? એનું સોનું નક્કી થવામાં મૂળ સાધન તો સોનાના ગુણ પર્યાય. જો સમજી શકે એ વાત, એમ આત્માને ઓળખવા માટે મૂળ સાધન એનું જે અસ્તિત્વ છે કે જે એના દ્રવગુણ પર્યાયથી રચાયેલું અસ્તિત્વ છે, એના દ્વારા આત્મા નક્કી. प्रयारी की प्राप्ति